समय सार भगवान कुमकुंदाचार्य रचित समय सार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका फल सहित एनो स्वाध्याय चाले छे। एना परिशिष्टमां कलश 265 सुधी आपने स्वाध्याय कर्यो छे। कलश 265 पछी हवे उपाय उपेय भाव વિચારવામાં આવે છે એમ કહી અને આચાર્ય ભગવાને જે ટીકા લખી છે એનો સ્વાધ્યાય આપણે શરૂ કર્યો છે। કળશ 265 પછીથી એમ કહ્યું કે જ્ઞાન માત્ર આત્મવસ્તુનો ઉપાય ઉપેય ભાવ એટલે ઉપાય અને ઉપેય પણ એ બંને આત્મા જ્ઞાન માત્ર હોવા છતાં તેને કઈ રીતે સંભવે છે એની વાત કરી છે। એમાં ટીકામાં એમ કહ્યું કે પોતે જ્ઞાન માત્ર પણ હોવા છતાં એ બે રૂપે પરિણમે છે, સાધકપણે અને સિદ્ધ રૂપે બંને પરિણામ છે। ભગવાન આત્માના એ બંને પરિણામ છે, એ જ્ઞાન છે તે નિર્મળ પર્યાય સમ્યક સ્તન સમ્યક જ્ઞાન સમ્યક ચારિત્રની રૂપે પરિણમે છે, એ સાધક ભાવ થયો અને એ જ જ્ઞાન પૂર્ણ શુદ્ધ થાય છે એટલે કે કેવળ જ્ઞાન થાય છે તો એમ એ ભગવાન આત્મા કેવળ જ્ઞાન રૂપે પરિણમ્યો એમ એ સિદ્ધ ભાવ રૂપે પરિણમ્યો એટલે ભગવાન આત્મા પોતે જ એ સાધક રૂપે અને સિદ્ધ રૂપે એ બંને રૂપે પરિણમે છે। એટલે અહીંયા વિવક્ષાથી એમ કહ્યું કે આત્મા જ્ઞાન માત્ર છે અને એ જ્ઞાન છે તે સાધક રૂપે અને સિદ્ધ રૂપે પરિણમે છે। ટીકા આપણે પૂરી કરી છે, હવે ભાવાર્થ સમયસાર પાન નંબર 670 ઉપર ભાવાર્થ। પંડિતજી કહે છે કે આ આત્મા અનાદિકાળથી મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્રને લીધે એટલે મિથ્યા દર્શન મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્રને લીધે સંસારમાં ભમે છે। કોઈ કર્મને કારણે એ સંસારમાં ભમે છે એમ નહીં, પરંતુ મિથ્યા શ્રદ્ધાન મિથ્યા જ્ઞાન એટલે અજ્ઞાન અને મિથ્યા ચારિત્રને લીધે આ જીવ અનાદિથી સંસારમાં ભ્રમણ કરે છે। તે સુનિશ્ચળપણે ગ્રહણ કરેલા વ્યવહાર સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની વૃદ્ધિની પરંપરા વડે અનુક્રમે સ્વરૂપનો અનુભવ જ્યારથી કરે ત્યારથી જ્ઞાન સાધક રૂપે પરિણમે છે। સુનિશ્ચળપણે ગ્રહણ કરેલા વ્યવહાર સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સમ્યક ચારિત્રની વૃદ્ધિની પરંપરા નિષ્કર્ષ શબ્દનો અર્થ અહીંયા વૃદ્ધિ કર્યો છે પંડિતજીએ, એટલે એ વૃદ્ધિ કોની? તો કે જે શુભભાવ છે જે વ્યવહાર રત્નત્રય છે એની પરંપરા એની વૃદ્ધિની પરંપરા, કોઈને એમ લાગે કે તો આ શું શુભભાવ દ્વારા આગળ વધીને એ પુરુષાર્થ કરે છે, પણ એમ કહેવાનો આશય નથી. કેમ કે જેને હજી સમ્યક દર્શન, નિશ્ચય સમ્યક દર્શન પ્રગટ નથી થયું અને એનો પુરુષાર્થ એવો થયો છે, તો એને નિશ્ચય સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર ના પરિણામ થવાના જ છે. તો એ અપેક્ષાથી એની પહેલા જે છે એને અહીંયા શુભભાવને વ્યવહાર સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની વૃદ્ધિની પરંપરા એમ કહ્યું. એટલે ત્યાં વાસ્તવમાં તો એમ છે કે શુભભાવને છોડીને એ શુદ્ધ ભાવને પ્રગટ કરે છે. ગુરુદેવે એનો એ રીતે અર્થ કર્યો છે અને ગુરુદેવે એના પર ઘણો ભાર મૂક્યો છે કે શુભભાવ કરતા કરતા એ આગળ વધીને શુદ્ધ ભાવમાં જાય છે. એટલે કે શુદ્ધ ભાવમાં જાય છે ત્યારે એ શુભ ભાવને છોડીને જાય છે, કઈ શુભ ભાવ દ્વારા શુદ્ધ ભાવમાં જાય છે એવો અર્થ નથી. એ છે કે શુભ નિશ્ચળપણે ગ્રહણ કરેલા વ્યવહાર સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની વૃદ્ધિની પરંપરા વડે અનુક્રમે સ્વરૂપનો અનુભવ જ્યારથી કરે ત્યારથી જ્ઞાન સાધક રૂપે પરિણમે છે. જ્યારથી અનુભવ થાય ત્યારથી એ સાધક થયો કહેવાય, ત્યાં સુધી એ સાધક નથી કહેવાતો. સ્વરૂપનો અનુભવ જ્યારથી કરે ત્યારથી એ જ્ઞાન છે તે સાધક રૂપે પરિણમે છે. એટલે કે એને એવું નિશ્ચય સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર પ્રગટ થયું છે. એ અપેક્ષાથી પણ અહીંયા એમ કહેવાય કે એ વ્યવહાર સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર વૃદ્ધિની પરંપરા વડે, કારણ કે જ્ઞાનમાં નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ ભેદો અંતર્ભૂત છે. આ શેનું કારણ દર્શાવ્યું? જે જ્ઞાનની વાત કરી ને કે જ્ઞાન સાધક રૂપે પરિણમે છે એમ કહ્યું, તો એનું કારણ દર્શાવ્યું કે જ્ઞાન સાધક રૂપે પરિણમે છે એમ શા માટે કહ્યું? અહીંયા તો નિશ્ચય સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એ નિશ્ચય મોક્ષ માર્ગ છે, તો પછી એમાં જ્ઞાન સાધક રૂપે પરિણમે છે એમ શા માટે કહ્યું? તો કે છે કે જ્ઞાનમાં નિશ્ચય સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર એ અંતર્ભૂત છે, એ એમાં રહેલા છે, એ ભેદરૂપે છે, એ ભેદરૂપે છે, પણ એ અંદરમાં એ જ્ઞાનમાં સમાય છે, જ્ઞાનમાં રહ્યા છે. નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની શરૂઆતથી માંડીને સ્વરૂપ અનુભવની વૃદ્ધિ કરતા કરતા જ્યાં સુધી નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પૂર્ણતા ન થાય ત્યાં સુધી જ્ઞાનનું સાધક રૂપે પરિણમન છે. જ્યારે એને સ્વરૂપનો અનુભવ થાય છે ત્યારથી એ સાધક રૂપે પરિણમે છે. અને સાધક રૂપ એ ક્યાં સુધી પરિણમે છે? તો કે જ્યાં સુધી નિશ્ચય સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રની પૂર્ણતા ન થાય ત્યાં સુધી. પૂર્ણતા થાય છે એટલે શું થાય છે? પૂર્ણતા થાય છે એટલે કેવળ જ્ઞાન પ્રગટ થાય છે. જ્યારે નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પૂર્ણતા થાય છે ત્યારે સમસ્ત કર્મનો નાશ થાય અને સાક્ષાત મોક્ષ થાય, ત્યારે એ જ્ઞાન સિદ્ધ રૂપે પરિણમે છે. કેવળ જ્ઞાન રૂપે પરિણમે છે, એ સિદ્ધ રૂપે પરિણમે છે. જે જ્ઞાન પહેલા સાધક રૂપે પરિણમતું હતું તે જ જ્ઞાન હવે સિદ્ધ રૂપે પરિણમે છે. એટલે બંને પરિણામ તો આત્માના જ છે. એ જ્ઞાનની જ બે દશા છે, સાધક દશા એ દશા પણ જ્ઞાનની છે અને એમાં નિશ્ચય સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર ના નિર્મળ પરિણામ થાય છે, તો એ જ્ઞાનમાં જ સમાય છે અને એ ત્રણેય જ્ઞાનથી કાંઈ જુદા નથી. નિશ્ચય સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એવા પરિણામ જ્ઞાનથી કાંઈ જુદા નથી, એ જ્ઞાનમાં અંતર્ભૂત છે. એટલે એ સાધક દશા અને એવી સાધક દશા જ્યાં સુધી પૂર્ણ દશા ન થાય ત્યાં સુધી હોય છે. અને જ્યારે નિશ્ચય સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રની પૂર્ણતા થાય ત્યારે એના નિમિત્તે સમસ્ત કર્મનો નાશ થાય છે. કાંઈ એ પૂર્ણતા થઈ એ કર્મનો નાશ કરે છે એમ નથી, કર્મ તો એનાથી જુદા છે, પણ એવો નિમિત્ત નૈમિતિક સંબંધ છે કે જ્યારે એને પૂર્ણ શુદ્ધ દશા થાય છે તો સામે કર્મનો ક્ષય થાય છે, પૂર્ણપણે કર્મનો અભાવ થાય છે, ચાર ઘાતી કર્મનો પૂર્ણપણે અભાવ થઈ જાય છે. અને જ્યારે પૂર્ણ મોક્ષની દશા થાય છે, અરિહંત દશા પછીથી અરિહંત દશા થઈ છે, કેવળ જ્ઞાન પ્રગટ થયું છે, અને પછી જ્યારે મોક્ષની દશા થાય છે ત્યારે ચાર અઘાતી કર્મનો પણ નાશ થાય છે. એટલે જે જ્ઞાન પહેલા સાધક ભાવે હતું તે કેવળ જ્ઞાન થયું ત્યારથી એ સિદ્ધ રૂપે છે એમ કહેવાય. અને સિદ્ધ દશા થાય છે એની અહીંયા વાત તો લીધી છે, મોક્ષ થાય છે એની વાત લીધી છે, એટલે અહીંયા તો કહે છે કે જ્યારે નિશ્ચય સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રની પૂર્ણતાથી સમસ્ત કર્મનો નાશ થાય, અર્થાંત સાક્ષાત મોક્ષ થાય, ત્યારે જ્ઞાન સિદ્ધ રૂપે પરિણમે છે. કારણ કે તેનો અસ્ખલિત નિર્મળ સ્વભાવ ભાવ પ્રગટ દેદીપ્યમાન થયો છે. આ રીતે સાધક રૂપે અને સિદ્ધ રૂપે બંને રૂપે પરિણમતું એક જ જ્ઞાન આત્મવસ્તુને ઉપાય ઉપેયપણું સાધે છે. આ રીતે જ્ઞાન છે તે આત્માને ઉપાય ઉપેયપણું સાધે છે. આગળ કહે છે કે આ રીતે બંનેમાં, બંને એટલે ઉપાયમાં તેમજ ઉપેયમાં જ્ઞાન માત્રનું અનન્યપણું છે, અર્થાંત અન્યપણું ઉપાયમાં અને ઉપેયમાં બંનેમાં જ્ઞાન માત્રનું અનન્યપણું છે, એટલે કે અન્યપણું નથી, જુદાપણું નથી. જ્ઞાન અને આ જે ઉપાય કયો સાધક દશા એમાં ભેદ નથી, એવી જ રીતે જે ઉપેય જે સિદ્ધ દશા અને જ્ઞાન એમાં પણ જુદાપણું નથી. માટે સદાય અસ્ખલિત એક વસ્તુનું જ્ઞાન માત્ર આત્મવસ્તુનું નિષ્કંપ ગ્રહણ કરવાથી મુમુક્ષુઓને કે જેમને અનાદિ સંસારથી ભૂમિકાની પ્રાપ્તિ ન થઈ હોય તેમને પણ, જો પ્રથમ વખત સમ્યક દર્શન થાય છે ત્યારે પણ એમ જ છે, અને ત્યાર પછીથી વારંવાર નિર્વિકલ્પ ધ્યાનમાં પોતાના સ્વરૂપમાં એ જાય છે ત્યારે પણ એમ જ છે, એમાં બીજો કોઈ ફેર નથી. એ જ રીતે એ પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરીને સ્વરૂપ સન્મુખ થઈ અને એકાગ્રતા કરી અને સ્વરૂપને અનુભવે છે. એટલે મોક્ષ માર્ગમાં કંઈ જુદું જુદું નથી. જે સમ્યક દર્શન થયું છે એ જ પદ્ધતિથી આગળ વધતા વધતા શુદ્ધિની વૃદ્ધિ થતી જાય છે, અને પછી એમાં લીનતા થાય છે, પોતાના સ્વરૂપમાં સ્થિરતાનો પુરુષાર્થ થાય છે, અને મુનિ પછી પોતે જ્યારે પોતાના સ્વરૂપને વિશે સ્થિરતા કરી લે છે ત્યારે કેવળ જ્ઞાન પ્રગટ થાય છે. એટલે પુરુષાર્થ તો એક જ જાતનો છે, પોતાના સ્વરૂપમાં પહેલા એનો અનુભવ કરવાનો, પછી લીનતા કરવાનો અને પછી સ્થિરતા કરવાનો. એટલે આખો પુરુષાર્થ સ્વરૂપલક્ષી છે. સ્વરૂપલક્ષી પુરુષાર્થ છે ત્યારે એ વખતે બાહ્યમાં જે કંઈ છે, જે શુભભાવ વગેરે છે, એને વ્યવહાર કહેવાય. એ વ્યવહાર રત્નત્રય છે, નિશ્ચય રત્નત્રય છે, તો સાથે જે શુભભાવ બાકી રહ્યો છે તે વ્યવહાર રત્નત્રય છે. અહીંયા કહે છે કે માટે સદાય અસ્ખલિત એક વસ્તુનું એટલે કે જ્ઞાન માત્ર આત્મવસ્તુનું નિષ્કંપ ગ્રહણ કરવાથી, નિષ્કંપ ગ્રહણ કરવાથી, કંપનરહિત દશાને ગ્રહણ કરવાથી મુમુક્ષુઓને કે જેમને અનાદિ સંસારથી ભૂમિકાની પ્રાપ્તિ ન થઈ હોય તેમને પણ, એટલે કે આવી નિર્મળ ભૂમિકાની પ્રાપ્તિ ન થઈ હોય તેમને પણ તત્ક્ષણ જ ભૂમિકાની પ્રાપ્તિ થાય છે. પછી તેમાં જ નિત્ય મસ્તી કરતા તે મુમુક્ષુઓ કે જેઓ પોતાથી જ ક્રમરૂપ અને અક્રમરૂપ પ્રવર્તતા અનેક અંતની અનેક ધર્મની મૂર્તિઓ છે, તેઓ સાધક ભાવથી ઉત્પન્ન થતી પરમ પ્રકર્ષની એટલે ઉત્તમ કોટિરૂપ પરમ પ્રકર્ષની એટલે પરમ ઉત્તમ કોટિરૂપ સિદ્ધિભાવનું ભાજન થાય છે. પરંતુ જેમાં અનેક અંત અર્થાંત ધર્મ ગર્ભિત છે એવા એક જ્ઞાન માત્ર ભાવરૂપ આ ભૂમિને જેઓ પ્રાપ્ત કરતા નથી તેઓ સદા અજ્ઞાની વર્તતા થકા જ્ઞાન માત્ર ભાવનું સ્વરૂપથી અભવન અને પરરૂપથી ભવન દેખતા શ્રદ્ધતા થકા એવું જાણતા થકા અને આચરતા થકા મિથ્યાદ્રષ્ટિ મિથ્યાજ્ઞાની અને મિથ્યાચારિત્રી વર્તતા થકા ઉપાય ઉપેયભાવથી અત્યંત ભ્રષ્ટ વર્તતા થકા સંસારમાં પરિભ્રમણ જ કરે છે. બે વાત સાથે લીધી કે જે સ્વરૂપનું લક્ષ કરે છે એની વાત લીધી અને બીજા કે જે સ્વરૂપનું લક્ષ નથી કરતા એની વાત પણ લીધી. બંનેની વાત સાથે પંડિતજીએ સમજાવી દીધી. ગુરુદેવે તો આ વાત હજારો વખત સમજાવી છે. હવે આ ટીકા અને ભાવાર્થ ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજીસ્વામીએ જે વિસ્તાર કર્યો છે તેમાંથી કેટલાક અંશો લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 11મો પાના નંબર 220 ટીકા ઉપરનું પ્રવચન. ટીકાની વાતને સમજાવતા અહીંયા બીજા પેરેગ્રાફમાં કહે છે કે જુઓ શું કહે છે કે ભગવાન આત્મા ત્રિકાળ એક જ્ઞાયક સ્વરૂપ. ત્રિકાળ એક જ્ઞાયક સ્વરૂપ જ્ઞાનનો પિંડ પ્રજ્ઞા બ્રહ્મ સ્વરૂપ પ્રભુ છે. કેમ કે આચાર્ય ભગવાને એ વાત તો સ્પષ્ટ કરી કે જ્ઞાન માત્ર કહેવા છતાં આત્માને જ્ઞાન માત્ર કહેવા છતાં એકાંત થઈ જતો નથી. એમાં અનંત ગુણોનું પિંડ એવો ભગવાન આત્મા એ જ્ઞાન માત્ર કહેવા છતાં પણ એમ જ સમજમાં આવે છે. કેમ કે વસ્તુનું સ્વરૂપ અનેકાંત છે, અનેકાંતમય છે અને ચાદવાદથી કથન કરતા એ જ્ઞાન માત્ર કહેવાથી પણ ભગવાન આત્માના વર્ણનમાં એકાંત થઈ જતું નથી. એટલે અહીંયા એને જ્ઞાયક કહ્યો, એને પ્રજ્ઞા બ્રહ્મ સ્વરૂપ કહ્યો, જ્ઞાનનો પિંડ કહ્યો. ગુરુદેવે અહીંયા જ્ઞાનની મુખ્યતાથી વાત કરી. કેમ કે વાત એ જ સમજાવી છે કે જે જ્ઞાન છે તે જ સાધક ભાવે અને સાધ્ય ભાવે થાય છે. એટલે પહેલા એ અનેકાંત દ્વારા એ તો વાત સ્પષ્ટ કરી દીધી છે કે જ્ઞાન માત્ર કહેવા છતાં એકાંત થતો નથી અને એ અનંત ગુણનો પિંડ ભગવાન આત્મા જ ખ્યાલમાં આવે છે. એટલે હવે એવા ભગવાન આત્માને વિશે કહે છે કે ભગવાન આત્મા ત્રિકાળ એક જ્ઞાયક સ્વરૂપ જ્ઞાનનો પિંડ પ્રજ્ઞા બ્રહ્મ સ્વરૂપ પ્રભુ છે. જ્ઞાન માત્ર વસ્તુ આત્મા ત્રિકાળ છે, છતાં તેની પર્યાયમાં ઉપાય ઉપેભાવ છે જ. જ્ઞાન માત્ર કહ્યો તે છતાંય એના પરિણામ બે પ્રકારે થાય છે. એના પરિણામ સાધક ભાવે પણ થાય છે અને સિદ્ધ ભાવે પણ થાય છે. જે સાધક રૂપે જણાયો છે તે જ ભગવાન આત્મા સિદ્ધ રૂપે જાણવામાં આવે છે, એ કાંઈ એનાથી જુદો છે એમ નથી. પૂર્ણ દશા પ્રગટ નહોતી કરી અને પોતાના સ્વરૂપનો અનુભવ થયો હતો અને પોતે સિદ્ધિની વૃદ્ધિ કરતો હતો એવી દશા રૂપે પણ એ જ આત્મા હતો, અને જ્યારે કેવળ જ્ઞાન થયું ત્યારે પણ એ જ આત્મા છે, અને પછી શરીર રહિત સિદ્ધ દશા થઈ ત્યારે પણ એ જ આત્મા છે. એટલે એવો ત્રિકાળ નાયક સ્વરૂપ જ્ઞાનનો પિંડ પ્રજ્ઞાભ્રમ સ્વરૂપ ભગવાન આત્મા, એ જ્ઞાન માત્ર વસ્તુ ત્રિકાળ છે, ત્રણેય કાળે છે. ભૂતકાળમાં પણ એમ હતું, વર્તમાનમાં એમ છે, અને ભવિષ્યમાં કાયમ એમ જ રહેવાનું છે. જ્ઞાન માત્ર વસ્તુ ત્રિકાળ રહેવાનું છે, છતાં તેની પર્યાયમાં ઉપાય ઉપી ભાવ છે જ. વસ્તુપણે આત્મા નિત્ય જ્ઞાન માત્ર હોવા છતાં, જો જ્ઞાન માત્ર તો હંમેશા છે જ, ત્યારે જ્ઞાન માત્ર નથી એમ તો છે નહીં. ભગવાન આત્મા અને જ્ઞાન એ કાંઈ જુદા નથી. એટલે વસ્તુપણે તો આત્મા નિત્ય જ્ઞાન માત્ર છે, તો એવો વસ્તુપણે નિત્ય જ્ઞાન માત્ર હોવા છતાં એની પર્યાયમાં સાધકપણું એટલે મોક્ષ માર્ગ અને સિદ્ધપણું એટલે મોક્ષ એવા બે ભાવ છે જ. છે 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 ને છે એટલે છે જ, એની પર્યાયમાં સાધકપણું એટલે મોક્ષ માર્ગ એટલે નિર્મળ પરિણામો અને સિદ્ધપણું એટલે મોક્ષ એટલે પૂર્ણ શુદ્ધ દશા એવા બે ભાવ છે જ. કેમ કે દ્રવ્ય રૂપથી એક હોવા છતાં પર્યાય રૂપથી પોતે સાધક રૂપે અને સિદ્ધ રૂપે એમ બંને રૂપે ક્રમથી પરિણમે છે. એમાં જે સાધક રૂપ પરિણમન છે તે ઉપાય છે, અને સિદ્ધરૂપ પરિણમન છે તે ઉપેય છે. અર્થાંત પ્રાપ્ત કરવા યોગ્ય મોક્ષ કે ઉપેય, અને જેના વડે પ્રાપ્ત કરાય તે મોક્ષ માર્ગ તે ઉપાય છે. એ કાંઈ ઉપાય ને ઉપેય આત્માથી જુદા નથી, એ બંને જ્ઞાન રૂપે જ છે. આત્માથી કાંઈ જુદા નથી, એનો એ જ આત્મા સાધકપણે છે ને એનો એ જ આત્મા સિદ્ધપણે પણ પ્રગટ થાય છે. પુરુષાર્થ કરવા વાળો ભગવાન આત્મા એ જ આત્મા સિદ્ધ દશાને પ્રગટ કરે છે. આગળ કહે છે કે સાધકપણું અને સિદ્ધપણું એ બે આત્માના પરિણામ છે, એટલે કે એ બે પરિણામ આત્માના છે. સાધકપણું અને સિદ્ધપણું એ બંને પરિણામ છે અને એ આત્માના જ પરિણામ છે, એ પર્યાય છે. જ્ઞાન સ્વભાવની દ્રષ્ટિ અને રમણતા થઈ જે સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સમ્યક ચારિત્ર રૂપ શુદ્ધ રત્નત્રયની વિતરાગી દશા પ્રગટ થાય છે તે સાધક દશા છે. તે સાધક દશા રૂપે પોતે જ પરિણમે છે, અને કેવળ જ્ઞાન થઈને સિદ્ધરૂપ જે દશા થાય છે તે રૂપે પણ પોતે જ પરિણમે છે. એમાં બહારના સાધનોની એને અપેક્ષા નથી, જરૂર નથી, ગરજ નથી. બહારમાં વ્યવહાર સારો સુધારે તો સાધક દશા પ્રગટ થાય એમ નથી. બહારના વ્યવહાર દ્વારા સાધક દશા નથી. જોકે મોક્ષ માર્ગીને બહારમાં વ્યવહાર સારો એટલે કે યથાર્થ જ હોય છે, જેને એવા શુદ્ધ અંતરંગ પરિણામ થતા હોય એને બહારમાં વ્યવહાર પણ યથાર્થ જ હોય, યોગ્ય જ હોય, ઉચિત વ્યવહાર જ હોય. પણ એનાથી અંતરની સાધક દશા પ્રગટ થાય છે એમ નથી. બહારમાં ગમે તેવો ઉત્કૃષ્ટ ઉદભાવ હોય, ગમે તેવો એવો વ્યવહાર સારો હોય, તે છતાંય એ વ્યવહાર દ્વારા કંઈ અંતરની સાધક દશા પ્રગટ થાય એમ બિલકુલ નથી. આગળ પાંચમા પેરેગ્રાફમાં ત્રીજી લીટીમાં કહે છે के अंदर सचिदानंद स्वरूप सत नाम शाश्वत सिद्ध नाम ज्ञान अने आनंद स्वरूप पोते त्रिकाल होवा छता सत चिदानंद शाश्वत ज्ञान अने आनंद रूप पोते त्रणे काले छे छता तेने भूलीने आ जे पर्याय छे ए पोताने माने छे कि हूँ मनुष्य छू, हूँ पुण्य वाळो छू, हूँ रागी छू, हूँ अल्पज्ञ छू, એવી જે પર્યાય બુદ્ધિ છે તે ભ્રમ છે, એ મિથ્યાત્વ દશા છે. અને એવા મિથ્યાત્વનો, એવી ભ્રાંતિનો નાશ કરવાનો ઉપાય શુદ્ધ ચૈતન્યના દ્રષ્ટિ જ્ઞાન અને રમણતા છે. એનાથી અજ્ઞાનનો નાશ થઈને સાધક દશા પ્રગટ થાય છે. અને તે સાધક દશારૂપ ઉપાયથી ઉપેય એવી મોક્ષ દશાની પ્રાપ્તિ થાય છે. પોતામાં અપૂર્ણ શુદ્ધ દશાનું થવું એ સાધક ભાવ છે, અને પૂર્ણ શુદ્ધ દશાનું થવું તે સાધ્ય એ મોક્ષ છે. બંને દશા છે, બંને આત્માના જ પરિણામ છે. ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય છે એ તો આશ્રયનો આલંબનનો વિષય છે, એ મોક્ષ માર્ગ કે મોક્ષ નથી. અહીંયા સમજવાનું છે કે પોતાનું ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય છે તે મોક્ષ પણ નથી અને મોક્ષ માર્ગ પણ નથી, તે આલંબનનો વિષય છે, આશ્રયનો વિષય છે. જે ધ્રુવ છે તે આશ્રય કરવા લાયક છે, એનો આશ્રય કરતા, એનું લક્ષ્ય કરતા, પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને ત્યાં એકાગ્ર કરતા જે નિર્મળ પરિણામ થાય છે તે મોક્ષ માર્ગ છે. અને એ જ રીતે ક્રમે આગળ વધતા એવા જ મોક્ષ માર્ગના પરિણામ કરતા 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 એવી જ રીતે પોતાના સ્વરૂપનો અનુભવ કરતો હતો, તેમાંથી પોતાના સ્વરૂપમાં જ્યારે લીનતાથી આગળ વધીને સ્થિરતા કરી લે છે તો એ મોક્ષ છે. એટલે મોક્ષ છે એ પણ પરિણામ છે, એ ત્રિકાળી દ્રવ્ય નથી. ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય છે એ તો આશ્રયનો એટલે આલંબનનો વિષય છે, એ મોક્ષ માર્ગ પણ નહીં અને મોક્ષ પણ નહીં. પણ એ ત્રિકાળી શુદ્ધ દ્રવ્યના આશ્રય મોક્ષ માર્ગ અને મોક્ષની પર્યાયો પ્રગટ થાય છે. પહેલા મોક્ષ માર્ગ છે, સાધક દશા છે, અને પછી પૂર્ણ દશા એટલે મોક્ષની દશા પ્રગટ થાય છે. એટલે એ બંને સાધક દશા અને સિદ્ધ દશા એ ત્રિકાળી શુદ્ધ દ્રવ્યનો આશ્રય કરતા પ્રગટ થાય છે. બહુ સ્પષ્ટ કરી દીધું, પોતે ભગવાન આત્મા છે, ત્રિકાળ શુદ્ધ 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 છે. જેને એક વખત એવો અનુભવ થયો છે પોતાના સ્વરૂપનો, એને પછી બારમાં ક્યાંય કોઈ જગ્યાએ રસ પડતો નથી. બહારમાં બીજું બધું ફિક્કું લાગે છે. પોતે જ પૂર્ણ છે, સર્વજ્ઞ સ્વભાવી છે, એ વાતનો નિર્ણય થયો છે. ભલે ને સર્વજ્ઞ નથી થયો, પણ એનો એને નિર્ણય થઈ ગયો છે, અનુભવ સહિત નિર્ણય થયો છે. પછી એ આગળ વધતા વધતા એવી પૂર્ણ દશા પ્રાપ્ત થશે જ. મોક્ષ માર્ગથી મોક્ષ દશાની પ્રાપ્તિ થાય એમ બોલાય ખરું. બીજી એક વાત અહીંયા દુર્દેવ સ્પષ્ટ કરે છે કે મોક્ષ માર્ગ દ્વારા મોક્ષની દશા પ્રાપ્ત થાય એમ બોલાય છે, એમ કહેવાય છે, પરંતુ એમ કહેવું એ વ્યવહાર છે. મોક્ષ માર્ગ દ્વારા મોક્ષની પ્રાપ્તિ થાય એમ કહેવું એ વ્યવહાર છે. ખરેખર મોક્ષનું કારણ તો કર્મ નો કર્મથી ભિન્ન એવો મોક્ષ સ્વરૂપ નિજ આત્મા છે, કેમ કે તેનો પૂર્ણ આશ્રય થયે મોક્ષ પ્રગટ થાય છે. વિશેષ વિચાર કરતા મોક્ષની દશા જે પ્રગટ થાય તે જ મોક્ષનું કારણ છે અને તે જ મોક્ષ રૂપ કાર્ય છે. મોક્ષ માર્ગ છે તેને મોક્ષનું કારણ ત્યારે કહીએ તો એ વ્યવહાર છે. એટલે ખરેખર તો મોક્ષનું કારણ શું છે તો કહે છે કે નિજ આત્મા છે, કેમ કે એનો પૂર્ણ આશ્રય છે, મોક્ષ પ્રગટ થાય છે. અને વધારે ઊંડાણપૂર્વક એનો સૂક્ષ્મતાથી વિચાર કરવામાં આવે તો એ મોક્ષની દશા જે પ્રગટ થાય છે તે જ મોક્ષનું કારણ છે. એટલે મોક્ષની જે પર્યાય થઈ તે પર્યાય સ્વતંત્ર રીતે પ્રગટ થઈ છે, એને બીજા કોઈની અપેક્ષા નથી, પૂર્વની પર્યાયને કારણે પણ નહીં. એ મોક્ષની પર્યાયના ષટકારક એના પોતાના છે. આવી વાત છે. એટલે ગુરુદેવ અહીંયા કહે છે કે વિશેષ વિચાર કરતા મોક્ષની દશા જે પ્રગટ થાય તે જ મોક્ષનું કારણ છે અને તે જ મોક્ષ રૂપ કાર્ય છે. પણ આવો મોક્ષ થાય છે એને પહેલા એવો જ મોક્ષ માર્ગ હોય છે, જેવા નિર્મળ પરિણામ રૂપ મોક્ષ માર્ગ એને એવો હોય જ છે. એમ નથી હોતું કે મોક્ષ માર્ગ હોય નહીં અને સીધો મોક્ષ થઈ જાય, એમ પણ હોતું. વસ્તુનું સ્વરૂપ આવું જ છે, પોતે જ સાધક છે અને પછી પોતે જ સિદ્ધ છે. સાધક દશા ઉપાય હો, ભલે એ ઉપાય કહીએ સાધક દશાને, તો સાધક દશા એ ઉપાય હો ભલે, પણ એક સમયની પૂર્ણ આનંદની દશા, મોક્ષ દશા, પરમ વિતરાગી દશા, તે રૂપે આત્મા સ્વયં પરિણમે છે. પૂર્વે ઉપાય છે માટે એનાથી ઉપેય મોક્ષ દશા થઈ છે એમ ને. આ પર્યાયની સ્વતંત્રતાની વાત મેં અહીંયા લીધી છે. આ સૂક્ષ્મ વાત છે ભાઈ. આમાં પછી વ્યવહાર કારણ હોય એ વાત તો ક્યાંય દૂર રહી ગઈ. સાધ્ય દશા છે તે પરમ મોક્ષ દશા, સિદ્ધ દશા છે, અને સાધક દશા તે મોક્ષ માર્ગ છે. એ સાધક દશાને સંવર નિજરા કહો કે સાધક ભાવ કહો કે ઉપાય કહો, એ બધું એક જ છે. સાધક સાધ્ય દશા બંને સ્વ આશ્રયમાં જ સમાય છે. એટલે સ્વ આશ્રય સિવાય બાકી બીજું બધું થોફા છે. સ્વનો આશ્રય કરતા એવા પરિણામ થાય છે. સાધક દશાના પરિણામ થાય છે અને પછી આગળ વધતા એ સિદ્ધ દશાના પરિણામ થાય છે. એટલે સ્વનો આશ્રય એ જ એકમાત્ર કરવા જેવું છે. પોતાના સ્વરૂપને જાણીને અને જ્યારે સિદ્ધ ભગવાનના જ્ઞાનમાં, હરિયંદ ભગવાનના જ્ઞાનમાં, કેવળી ભગવાનના જ્ઞાનમાં આ જીવ સિદ્ધ સમાન દેખાયો છે, તો પછી એનો પૂર્ણપણે સ્વીકાર કરીને, એનો પૂર્ણપણે સ્વીકાર કરીને પોતાની વર્તમાન મલિનતા છે કે પર્યાયમાં છે એની સાથે પોતાને કાંઈ નિસ્બત નથી એવો પાકો નિર્ધાર કરીને, જેમ જીનેશ્વર ભગવાને માર્ગ દર્શાવ્યો છે તેમ માર્ગને ગ્રહણ કરતા, એવો પુરુષાર્થ કરતા પહેલા સાધક દશા થાય છે અને પછી સિદ્ધ દશા થાય છે. મેં પારા નંબર 222 ઉપર ત્રીજા પેરેગ્રાફમાં બહુ સરસ વાત કરી છે. ગુરુદેવ કહે છે કે અજ્ઞાન જ પરતંત્રતા અને પરતંત્રતાનું કારણ છે. કર્મને લઈને પરતંત્રતા થઈ છે એમ નથી. અજ્ઞાન જ પરતંત્રતા અને પરતંત્રતાનું કારણ છે. કોઈ કર્મ એને પરતંત્રતા કરાવે છે, પરને આધીન કરાવે છે, વિકાર કરાવે છે એમ નથી. કોઈ કર્મના ઉદયો કાંઈ એમ આત્માને પરિણમાવે છે એવું નથી. એટલે કહ્યું છે ને કે કર્મ બિચારે કમ ભૂલ મેરી અધિકારી. પોતાની વિપરીત શ્રદ્ધા, પોતાનું વિપરીત જ્ઞાન એટલે કે અજ્ઞાન, અને પોતાનું વિપરીત આચરણ, તે વડે પોતે સ્વરૂપથી ચ્યુત થયો છે. અનાદિનો એવો ચ્યુત થયેલો ભવના ભ્રમણ કરી રહ્યો છે. એટલે એ વિપરીત શ્રદ્ધાન વડે પરને આધીન એ પોતે થયો છે, પરાધીન એ પોતે થયો છે, કોઈ પર કર્મે એને આધીન કર્યો છે એમ નથી. કર્મ તો બિચારા જડ છે, તે શું કરે? બુદ્ધે કહે છે, અરે ભગવાન, તારી ભૂલ તું બીજા પર નાખી દે છે. કર્મથી થાય, કર્મથી થાય, આ વાત બરાબર નથી. આ તો અનીતિ છે. તારી ભૂલ, તારો દોષ છે, તારો અપરાધ છે, અને એને લીધે તારે રખડવું થાય છે, ત્યારે તું એ દોષનો ટોપલો કર્મ ઉપર ને કર્મના ઉદય ઉપર ઢોળી દે છે, એ વાત બરાબર નથી. દોષ તારો છે, અપરાધ તારો છે, તું જ પરાધીન થાય છે, પરને આધીન તું થાય છે. તને કોઈ પર આધીન કરવા માટે આવતું નથી. એટલે કે તારી ભૂલ તું બીજા ઉપર નાખી દે છે, આ તો અનીતિ છે. પણ આ જીવને આવી કર્મ પર પોતાનો દોષ હોવા છતાં એ કર્મ પર ભૂલવાની આદત અનાદિથી પડી ગઈ છે. એવી અનાદિથી એને ટેવ પડી ગઈ છે. જે કંઈ થાય એ કર્મથી થાય, એવી આદત એને અનાદિથી પડી ગઈ છે. પોતાનો દોષ જોતો નથી, પોતે કર્મના ઉદયને આધીન થાય છે, એ પોતાનો દોષ છે. અજ્ઞાનવશ પોતે થાય છે અને એ પોતે જ સાચો પુરુષાર્થ કરીને જ્ઞાન ભાવે થાય છે, સમ્યક શ્રદ્ધાન ભાવે થાય છે. એટલે બંને પરિસ્થિતિમાં એ પોતે જ કાર્યવંત થાય છે. પોતે અજ્ઞાન ભાવે થાય છે એ પણ પોતે જ છે, અને પોતે જ્ઞાન ભાવે થાય છે તો પણ એ પોતે જ છે. એટલે બીજું કોઈ એને એમ કંઈ કરાવે છે એવું નથી. પ્રમાદને કારણે એ પોતાને એવા સંયોગો પ્રાપ્ત થવા છતાં, ધર્મમાં પ્રવર્તવાના સંયોગો પ્રાપ્ત થવા છતાં, એવા નિમિત્તો પ્રાપ્ત થવા છતાં, ભગવાનના સમોસરમાં જવા છતાં, સાક્ષાત ભગવાનની વાણી સાંભળવા છતાં પણ પોતાને એ ધર્મરૂપ કરતો નથી, એમાં કોનો દોષ છે? એનો પોતાનો દોષ છે, બીજું કોઈ એને રોકતું નથી. ગુરુદેવે આ વાત અહીંયાથી સમજાવી છે કે હવે એને એ ટેવ પડી ગઈ છે કે પોતાને જે કંઈ થાય છે એનું કારણ કર્મ કે કર્મના ઉદયો છે કે બીજા છે, એવું એને માનવાની, આદરવાની, કહેવાની ટેવ પડી ગઈ છે. એટલે જ એ રખડે છે. જ્યાં સુધી એ પોતાના દોષને સ્વીકારતો નથી અને એ દોષ જે છે એ ટાળી શકાય એવો છે, કે અજ્ઞાન ભાવને ટાળીને જ્ઞાન ભાવે થઈ શકાય એમ છે, એ મિથ્યા શ્રદ્ધાને છોડીને સમ્યક શ્રદ્ધાનરૂપ પરિણમી શકાય એમ છે, અને એવો માર્ગ વિનેશ્વર ભગવાને દર્શાવ્યો છે, તે છતાંય એ પોતે જ મિથ્યા ભાવે થાય છે, મિથ્યા શ્રદ્ધાન, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્ર ભાવે છે, પોતે જ થાય છે. અહીંયા 222 પાના ઉપર છઠ્ઠા પેરેગ્રાફમાં કહે છે કે અનાદિથી મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્ર વડે જીવ સ્વરૂપથી ભ્રષ્ટ થયો છે એમ કહ્યું ને, એનો અર્થ શું? એટલે કે પુણ્યભાવમાં ઉપાદેય બુદ્ધિ, પુણ્યભાવમાં ઉપાદેય બુદ્ધિ, અલ્પજ્ઞ દશામાં પૂર્ણ દશાની ભ્રાંતિ, આવો જે મિથ્યા ભાવ વિપરીત શ્રદ્ધા, એને લઈને જીવ સ્વરૂપથી ભ્રષ્ટ થયો છે. આ શરીર મારું અને પુણ્ય પાપ મારા, તે કુટુંબ પરિવાર મારા, એવી જે પરદ્રવ્ય પરભાવમાં મમત્વ બુદ્ધિ છે તે મિથ્યા શ્રદ્ધા છે, મિથ્યા દર્શન છે. શુદ્ધ ચિન્હ માત્ર હું આત્મા છું એમ નહીં માનતા હું મલિન છું, રાગી છું, પુણ્ય પાપ વાળો છું, એવી માન્યતા મિથ્યા દર્શન છે. અને દયા, દાન, વ્રત, તપ, ભક્તિ ઇત્યાદિ વ્યવહારનો જે શુભ વિકલ્પ તેનાથી મને ધર્મ થાય છે એવી માન્યતા પણ મિથ્યા દર્શન છે. શરીર આદિ પરદ્રવ્યની ક્રિયા હું કરું એવો કરતા ભાવ અને એવી એ માન્યતા એ પણ મિથ્યા દર્શન છે. આ રીતે મિથ્યા દર્શન વડે જીવ અનાદિથી સ્વ સ્વરૂપથી ભ્રષ્ટ થયો છે, ચ્યુત થયો છે. વળી પોતે જ્ઞાન સ્વરૂપ છે તેનું જ્ઞાન અને તેનો સ્વીકાર નહીં કરતા, પોતે જ્ઞાન સ્વરૂપ છે એનો સ્વીકાર કરતો નથી અને જે પોતાના સ્વરૂપમાં નથી એવા દેહ મન વાણી ઇન્દ્રિય અને પુણ્ય પાપના ભાવ તેનું જ્ઞાન કરવામાં રોકાય તે મિથ્યા જ્ઞાન છે. પોતે જ્ઞાન સ્વરૂપ છે તેનું જ્ઞાન એ સમ્યક જ્ઞાન, પણ એનો સ્વીકાર નહીં કરતો કે દેહ મન વાણી ઇન્દ્રિય અને પુણ્ય પાપના ભાવ તેનું જ્ઞાન કરવામાં રોકાઈ જાય એ મિથ્યા જ્ઞાન છે. આત્મજ્ઞાન વિના, સ્વ સ્વરૂપના જ્ઞાન વિના કદાચિત 11 અંગ 9 પૂર્વનું જ્ઞાન થઈ જાય તો એ શું, એ બધું માહિતી રૂપે રહી જાય. આત્મજ્ઞાન વિના એ કાંઈ ચીજ નથી. 12 અંગ અને 14 પૂર્વનું જ્ઞાન છે, એમાંથી 11 અંગ અને 9 પૂર્વનું જ્ઞાન થાય એટલે અગાધ જ્ઞાન થયું ભાઈ, કઈ એ સહેલી વાત નથી. એવી પ્રખર બુદ્ધિ કઈ સહેલી વાત નથી. વર્તમાનમાં પંચમકાળમાં તો એ છે જ નહીં, પણ ભગવાન હતા ત્યારે પણ એ કઈ એમ સહેલી વાત નથી કે આમ થઈ જાય બધાને. પણ અહીંયા તો ગુરુદેવ કહે છે કે ભાઈ એ જ્ઞાન છે તે માહિતીરૂપ જ્ઞાન છે, એવું જ્ઞાન હોય બધું કંઠસ્થ હોય તે છતાંય આત્માનું જ્ઞાન નથી તો એની કાંઈ કિંમત નથી. આત્માનું જ્ઞાન એટલે અનુભવ સહિત પોતાના સ્વરૂપનું જ્ઞાન, પોતાના આત્માને જ્ઞેય બનાવીને એને અનુભવવો એવું જ્ઞાન, પોતાના જ્ઞાનરૂપ ભવન અને અનંત ગુણોનું જે પરિણમન છે એનું અનુભવ સહિતનું જ્ઞાન, એવા આત્માના જ્ઞાન વિના બીજું બધું જ્ઞાન છે તે કાંઈ ચીજ નથી. આગળ 223માં પાના ઉપર આ બધી વાત થઈ ત્યારે હજી કેટલાકના મનમાં શુભભાવ પ્રત્યેની જે રૂચિ પડી છે ને એટલે એવો કોઈને પ્રશ્ન થયો કે શુભરાગથી શુદ્ધતાનો અંશ પ્રગટે કે નહીં. સીધો જ સવાલ સુખદેવને કરી દીધો. શુભરાગથી શુદ્ધતાનો અંશ પ્રગટે કે નહીં, કાંઈક તો થતું હશે ને. ઘણાના મનમાં એમ છે કે આ શુભભાવ શુભભાવ એ તો અમે સ્વીકાર્યું, એનાથી બંધ પડે છે એ વાત પણ અમે સ્વીકારી, પણ એનો કાંઈ રોલ નથી એમ ઘણાના મનમાં આમ છે કે શુભરાગથી શુદ્ધતાનો અંશ પ્રગટે કે નહીં. એ વર વગરની જાન જેવું છે, વર ન હોય તો એને જાન ન કહેવાય એને ટોળું કહેવાય, વર ન હોય તો એને જાન ન કહેવાય એને ટોળું કહેવાય. વરરાજા અંદર હોય તો પછી એને જાન કહેવાય. એટલે ગમે તેવા શુભરાગ હોય પણ સાથે શુદ્ધ રાગ શુદ્ધ ભાવ નથી તો એ શુભ રાગ જે છે એની કાંઈ કિંમત નથી. શુદ્ધ ભાવની સાથે નિર્મળ ભાવ નિર્મળ પરિણામ થયા છે એની સાથે જે શુભ ભાવ છે એને વ્યવહારથી ક્યારેક વ્યવહારથી ક્યારેક એને સહચર જાણી અને વ્યવહાર ધર્મ કહેવામાં આવે, પણ એવા વ્યવહાર ધર્મથી કાંઈ શુદ્ધ ભાવ પ્રગટતો નથી, શુદ્ધતાનો અંશ પણ પ્રગટતો નથી. ગુરુદેવ એનો ઉત્તર આપ્યો છે કે શુભ રાગથી શુદ્ધતાનો અંશ પ્રગટે કે નહીં, આ પ્રશ્નનો ગુરુદેવે જે ઉત્તર આપ્યો છે તે લઈએ. ગુરુદેવ કહે છે કે ભાઈ તેને કહીએ ભાઈ એમ નથી, એટલે કે શુભ રાગથી શુદ્ધતાનો અંશ પ્રગટે નહીં. શુદ્ધતાનો અંશ તો સ્વ આશ્રય પ્રગટ થાય છે અને શુભ રાગ તો પર આશ્રય ભાવ છે. શુભરાગ તો પર આશ્રય ભાવ છે, શુભરાગ પરના લક્ષ્ય થાય છે. સુખરાગ પરના લક્ષ્ય થાય છે એ પર આશ્રય ભાવ છે, જયારે શુદ્ધતાનો અંશ તો સ્વ આશ્રય પ્રગટ થાય છે. કોઈને અહીંયા પ્રશ્ન થાય, અભ્યાસીને એવો પ્રશ્ન થાય કે જયારે પોતાના સ્વરૂપનો જે વિચાર કરે છે, સ્વરૂપનો જ વિચાર કરે છે તો એ વખતે સ્વરૂપનો જ વિચાર કરે છે તો એ વખતે જે શુદ્ધભાવ છે એ શુદ્ધભાવ કઈ કાર્યકારી નથી. અહીંયા ગુરુદેવ એમ કહ્યું ને કે શુભ રાગ છે એ પર આશ્રય ભાવ છે. તો જે જયારે પોતાના સ્વરૂપનો જ વિચાર કરે, પોતાના સ્વરૂપમાં કેમ કરી અને મારે એકાગ્રતા કરવી એવા વિકલ્પમાં છે તો એ વખતે જે ભાવ છે એ શુભભાવ છે. તો એવા શુભભાવ અને એથી આગળ વધીને જયારે એ સ્વરૂપનું લક્ષ્ય કરવા જાય છે અને જે ભોજન ચાલે છે તો ત્યારે જે શુભભાવ છે એ શુભભાવ કાંઈ કાર્યકારી થતો હશે કે નહીં, એના દ્વારા શુદ્ધતાનો અંશ પ્રગટે કે ન પ્રગટે, એમાં તો ક્યાં પરનો આશ્રય છે? આવો પ્રશ્ન થવો જોઈએ. વાત બરાબર છે. એ શુભભાવ છે, જ્યાં સુધી એ શુભભાવ છે ત્યાં સુધી એ બંધનું જ કારણ છે. જ્યારે એને સ્વરૂપનો આશ્રય થઈ જાય છે ત્યારે જ શુદ્ધતાનો અંશ પ્રગટ થાય છે. જ્યાં સુધી ઘોલન ચાલે છે ત્યારે પણ એ ઉત્કૃષ્ટ પ્રકારનો શુભભાવ છે અને એવા શુભભાવમાં તો એને ચક્રવર્તીનું આયુષ બંધાઈ જાય, એવા આયુષ બંધાઈ જાય, એવા મનુષ્યના ઉત્તમ પ્રકારના આયુષ બંધાઈ જાય. પણ બંધ થયો, બંધાયું એટલે બંધ થયો, એમાં શુદ્ધતાનો અંશ નથી. પણ જ્યારે એ શુભભાવને છોડીને સ્વરૂપનો આશ્રય થઈ જાય છે ત્યારે શુદ્ધ ભાવ પ્રગટે છે અને તે શુદ્ધ ભાવ છે તે વિતરાગી પરિણામ છે, એ વિતરાગી પરિણામ છે અને એમાં કોઈ બંધ નથી. જેટલો શુદ્ધ ભાવ છે એટલા વિતરાગી પરિણામ છે અને જેટલા વિતરાગી પરિણામ છે એટલો જ ધર્મ છે. એ સિવાય સાથે રહેલો જે કંઈ શુભ ભાવ છે તેને વ્યવહારથી ધર્મ કહેવામાં આવે, સાથે રહ્યો છે એટલે, પણ વાસ્તવમાં એ ધર્મ નથી કે ધર્મનું કારણ પણ નથી. આ વાત ગુરુદેવે બહુ સ્પષ્ટ કરી છે, ઘણી વાર સમજાવી છે. અહીંયા એ વાતની પરાકાષ્ઠા દર્શાવતા અહીંયા ગુરુદેવ કહે છે કે જૈન સાધુ થઈને પણ જો વ્રત આદિ બાહ્ય સાધનમાં મમત્વ બુદ્ધિ કરે, જૈન સાધુ થઈને પણ જો વ્રત આદિ બાહ્ય સાધનમાં મમત્વ બુદ્ધિ કરે અથવા તેને ઉપાદેય માને, બાહ્ય સાધન વ્રત આદિને માને અને એને ઉપાદેય માને, એમાં મમત્વ બુદ્ધિ કરે તો તે સ્વરૂપથી ભ્રષ્ટ એવો સંસારમાં જ રખડશે, સંસારમાં જ રખડશે. કેમ કે પછી પુણ્યનો બંધ થશે, બીજું કાંઈ થશે નહીં. અને પુણ્યનો બંધ પછી થશે તો ભવના ભ્રમણ તો થશે જ. બુદ્ધિ કહે છે કે આ તો ત્રણ લોકના નાથની વાણી છે બાબુ. આચાર્ય કુંકુમ દેવ તેમના આડતિયા થઈને અહીં જાહેર કરે છે. આપણા આવું ભાગ્ય કે કુંકુંદાચાર્ય જેવા મહાપુરુષ સિમંદર પ્રભુના આડતિયા થઈ અને સિમંદર પ્રભુની વાણી આપણને સંભળાવે છે, અહો ભાગ્ય, અહો ભાગ્ય. અને આપણા જેવા મંદ બુદ્ધિને આ કાળને વિશે એવી વાણી સમજવા પણ ના, સમજવામાં પણ ના આવે ત્યારે ગુરુદેવ મળ્યા કે જેમણે એ સિમંદર પ્રભુની વાણી કુંકુંદાચાર્ય દેવ લાવ્યા, એને આપણને સરળ શબ્દોમાં સમજાવ્યા. પુણ્ય હોય તો આ બધું થાય, એવા ઉત્કૃષ્ટ પ્રકારના પુણ્યાનુબંધી પુણ્ય હોય તો આવા સંયોગો પ્રાપ્ત થાય. સંયોગો પ્રાપ્ત તો થયા છે, છતાંય જીવન કેટલા પ્રમાદમાં પડ્યા છે જીવો. આ જીવન પૂરું થવા આવ્યું અને હજી એ આ જીવ જો પ્રમાદ છોડીને वो पुरुषार्थ नहीं करे तो आ बधुं व्यर्थ जैसे नकाम जैसे। तो अपने आज नो स्वाध्याय अहिया सुधी राखीए छीए। आवती वखते वधु अंशो लईशुं अने आ टीकाना भावार्थ એની ઉપરના પ્રવચનમાંથી પણ કેટલાક અંશો આપણે લઈશું। હવે સુખદામ બોલીએ।
Thank you.